ઓલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા અસરકારક રીતે પ્રાર્થના કેવી રીતે કરવી? ઘણા આસ્થાવાનો વણસાચવેલા અથવા પાછળ જતા પ્રિયજનો માટે ચિંતિત છે, પરંતુ તેઓ અપેક્ષિત વિશ્વાસને બદલે ભય અને ચિંતામાં પ્રાર્થના કરી રહ્યા છે. આનાથી મને પ્રાર્થના કરવાની એક ચોક્કસ રીત અને એ પણ ચોક્કસ વચન શોધવામાં મદદ મળી છે કે જેના પર આપણો વિશ્વાસ આધાર રાખે. આસ્તિકની સત્તા. સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે આપણે ખ્રિસ્તમાં કોણ છીએ અને શેતાન અને તેના વિરોધી દળો સામે વિશ્વાસીઓ તરીકે આપણી સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જાણવું જોઈએ કે ઈસુ દ્વારા આપણને સંપૂર્ણ વિજય મળ્યો છે. રોમનો 8:37, કેમ કે ઈસુએ કેલ્વેરી ખાતે શેતાનને સંપૂર્ણ રીતે હરાવ્યો. હિબ્રુજ 2:14 અને 1 John 3:8, અને શેતાનની બધી શક્તિ પર વિજય મેળવ્યો. લુક 10:19, આ ભગવાનનો શબ્દ છે અને તે જે કહે છે તે તેનો અર્થ છે. શેતાન માનતો નથી કે તે પરાજિત થયો છે, જો કે તે કંઈ પણ માનતો નથી અને જેઓ તેને સ્વીકારશે તેમને અવરોધ અને નિરાશ કરવાનું ચાલુ રાખે છે. 1 Peter 5:8. બીજા શબ્દોમાં કહીએ તો શેતાન આપણું પરીક્ષણ કરે છે કે આપણે તેના હુમલામાં હાર માનીશું કે નહીં, અને કમનસીબે ઘણા વિશ્વાસીઓ ભૂલી જાય છે કે તેઓ ખ્રિસ્તમાં કોણ છે અને તે શેતાન એક પરાજિત દુશ્મન છે અને તેઓ તેને સ્વીકારે છે. જો કે આપણે શેતાનનો પ્રતિકાર કરવો જોઈએ અને તેને ન આપવો જોઈએ. James 4:7, દેખાતી અસંભવતાઓ છતાં આપણે સતત અને દ્રઢ રહેવું જોઈએ અને આપણે લણણી કરીશું. Galatians 6:9, કારણ કે ભગવાન માટે કંઈ પણ અશક્ય નથી અને જેઓ તેને વિશ્વાસ અને અપેક્ષા સાથે શોધે છે તેઓને તે બદલો આપશે. Hebrews 11:6, ઈસુ વારંવાર કહેતા હતા કે તમે જેમ માનો છો તેમ થવા દો. Matthew 8:13 અને 9:29. વિશ્વાસ શું છે? રોજિંદા વિશ્વાસના ઉદાહરણો. ખેડૂત તેનું બીજ વાવે છે અને જો કે તે કંઈ થતું નથી જોતો, વિશ્વાસથી તે જાણે છે કે તે યોગ્ય સમયે પાક મેળવશે. એક માણસ કોઈ દૂરના ગંતવ્ય માટે જતી ટ્રેનમાં બેસે છે. તે પોતાની યાત્રાને લઈને બેફિકર છે. રેલવે પર વિશ્વાસ રાખીને તે માને છે કે તે તેના ગંતવ્ય સુધી પહોંચશે. ઘણા રેલવે પોઈન્ટ, જંકશન અને ક્રોસિંગ માટે વાટાઘાટો કરવી પડશે, પરંતુ તે રેલવેની જવાબદારી છે. તે પાછળ બેસીને વાંચે છે અથવા સૂઈ જાય છે. અને જેમ આપણે આપણી જરૂરિયાત ભગવાનને લાવીએ છીએ, ચાલો આપણે તે જરૂરિયાત ભગવાનને સોંપીએ અને ચમત્કાર તેના પર છોડી દઈએ. ચાલો આપણે જવાબ લાવવાની મુશ્કેલીઓ અને સમસ્યાઓથી ચિંતિત ન રહીએ. તે ભગવાનનો વ્યવસાય છે અને તેના માર્ગો તમારા કરતા અલગ છે અને તેમના વિચારો તમારા જેવા નથી. Isaiah 55:8-9, જ્યારે તમે તમારી ઘડિયાળને સમારકામ માટે ઘડિયાળ બનાવનાર પાસે લઈ જાઓ છો, ત્યારે તે આગ્રહ કરે છે કે જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી તમે તેને તેની પાસે જ રાખો. જો તમે તેને તમારી સાથે લઈ જાઓ તો તે તેને સુધારી શકશે નહીં. તેવી જ રીતે આપણે આપણી જરૂરિયાત ભગવાન પર છોડી દેવી જોઈએ અને ભય અને શંકાથી ભરપૂર ન થવું જોઈએ. ભગવાન માટે ફક્ત એક જ વસ્તુ અશક્ય છે અને તે છે જ્યારે આપણે ડર અને અનિશ્ચિતતામાં સમસ્યાને જાતે ઉકેલવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણી પ્રાર્થનાનો જવાબ આપવો. આ અવિશ્વાસ છે અને વિશ્વાસ વિના કોઈ પણ ભગવાનને ખુશ કરી શકતું નથી. Hebrews 11:6 વાંચો. ચાલો આપણે પ્રેરિતોના કૃત્યો 16:25 પાઉલ અને સિલાસ જેવા બનીએ. મદદ માટે ભગવાનને પૂછ્યા પછી તેઓએ તેમની મહાનતા અને વફાદારી વિશે વિચાર્યું અને તેમના ઘાવ અને નિરાશાજનક સંજોગો હોવા છતાં તેઓએ ભગવાનની સ્તુતિ ગાયા અને ઈશ્વરે જેલને હચમચાવીને તેઓને મુક્ત કર્યા. તે ભગવાનની મહાનતામાં વિશ્વાસ હતો અને તેમના સંજોગોની નિરાશામાં નહીં. વિશ્વાસ અશક્ય કામ કરે છે. શેતાનના સૂક્ષ્મ ઉપકરણો અને આપણું વલણ. ચાલો આપણે ભગવાનમાં વિશ્વાસ રાખીએ અને આપણા સંજોગોમાં નહીં. શેતાન આપણા મનમાં જે નકારાત્મક વિચારો મૂકશે તેની સામે આપણે લડીએ. તે અમને સૂચન કરશે કે પરિસ્થિતિ વધુ સારી થવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. તે આપણને બગડતી પરિસ્થિતિના પુરાવા તરીકે વસ્તુઓનો દેખાવ બતાવશે. માંદગીના કિસ્સામાં લક્ષણો અને તબીબી અહેવાલ. તે તમારા પ્રિય મિત્રને ભય અને શંકા પેદા કરવા માટે રચાયેલ રીતે તમારી સાથે વાત કરવાનું કારણ પણ બનાવશે. તે તમારું ધ્યાન કોઈકના જીવનના સમાન સંજોગો તરફ દોરશે જે દુર્ઘટનામાં સમાપ્ત થયું હતું. તે તમારા દિમાગ સમક્ષ પુરાવાઓનો ઢગલો કરશે જે હાર તરફ જબરજસ્ત રીતે નિર્દેશ કરે છે. પરંતુ ભગવાનનો આભાર માનો. વિશ્વાસીઓ તરીકે આપણે દેખાવ, લક્ષણો અને લોકોની વાત જોવાની જરૂર નથી, કારણ કે આપણે વિશ્વાસના પુરાવા જોઈએ છીએ. કારણ કે Hebrews 11:1, અમને કહે છે કે વિશ્વાસ એ વસ્તુઓની ચોક્કસ હોવી જોઈએ, દેખાતું નથી. વિશ્વાસ એ છે જે આપણે ત્યાં સુધી જોઈએ છીએ જ્યાં સુધી તે આપણી પ્રાર્થનાના જવાબમાં સાકાર ન થાય. પ્રતીક્ષાના આ સમયગાળા માટે આપણી ધીરજની જરૂર છે. તે તમામ અવરોધો છતાં ભગવાનના ઉપક્રમની અમારી સતત અપેક્ષાની જરૂર છે. તે શંકા અને નકારાત્મક સમજાવટના શેતાનના આક્રમણ સામે અમારા સતત યુદ્ધની જરૂર છે. તે તમામ દેખીતી નિષ્ફળતા હોવા છતાં ભગવાન અને તેમના અવિશ્વસનીય વચનો પ્રત્યેના આપણા સતત જોડાણની જરૂર છે. આ આપણને તેમના શબ્દમાં લખેલા તેમના વચનો પર વિચાર કરવા લાવે છે. ભગવાનના વચનો આ ભગવાન અને આસ્તિક વચ્ચે કાળા અને સફેદમાં લખાયેલા કરારો છે અને કાયમ માટે સ્થાપિત છે. ગીતશાસ્ત્ર 89:34 કહે છે કે ભગવાન તેણે આપેલું એક વચન પણ પાછું લેશે નહીં. આપણે ઈશ્વરના શબ્દમાં સુરક્ષિતપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ કારણ કે ઈશ્વર તેમના વચનો પૂરા કરવા સક્ષમ છે અને હજારોથી વધુ છે. 1 કિંગ્સ 8:56 અબ્રાહમને પૂરેપૂરી ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરી શકશે. રોમનો 4:21 તેણે વર્ષ પછી વર્ષ રાહ જોઈ. સારાહની ઉંમર વધતી જતી હતી અને 70 વર્ષની ઉંમરે તેના પુત્રની સંભાવના કુદરતી રીતે અશક્ય હતી, પરંતુ તેણે તેના મગજમાં તે વિચાર આવવા દીધો નહીં. ભગવાને વચન આપ્યું હતું, તેથી તે ભગવાનની જવાબદારી હતી. તેણે વચનને પકડી રાખ્યું, તેની સાથે ભગવાનનો કરાર. કની પણ તેના વિશ્વાસને અસર કરશે નહીં. ભગવાનના સમયમાં તેમણે તેમના પુત્રને પ્રાપ્ત કર્યો. ભગવાન ક્યારેય મોડું નથી થતું અને ક્યારેય વહેલું થતું નથી. તેથી પ્રોત્સાહિત થાઓ અને વિશ્વાસ રાખો. ભગવાન તમારી જરૂરિયાત કરતા મહાન છે. મોક્ષ ચાલો આપણે પણ આપણી જરૂરિયાત માટે ઈશ્વરના વચનને પકડી લઈએ. શું તે કોઈ પ્રિયજનને બચાવવા માટે છે જે ભગવાનથી દૂર લાગે છે? શિષ્યોએ ભગવાન સમક્ષ એક મુશ્કેલ કેસનો ઉલ્લેખ કર્યો. તો પ્રભુ કોને બચાવી શકાય? તેઓએ Matthew 19:25-26માં પૂછ્યું. ઈસુએ કહ્યું, માણસ માટે આ અશક્ય છે, પરંતુ ભગવાન માટે બધું શક્ય છે. ભગવાન તે પથ્થર હૃદયને નરમ કરશે, તે આ વલણ બદલશે. પ્રાર્થના કરો અને ભગવાન માટે અશક્ય છોડી દો. દેખાવને અવગણો અને ભગવાનનો આભાર માનતા રહો અને તેમની ચમત્કારિક કાર્યશક્તિ માટે તેમની પ્રશંસા કરતા રહો. શેતાનને તેના વિરોધ માટે ઠપકો આપો અને ઈસુના નામે તેની દુષ્ટ શક્તિનો હવાલો લો, જેમ કે Paul 1:16-18માં કર્યું હતું. એક વિશ્વાસી તરીકે તમારી સત્તાનો ઉપયોગ કરવામાં અચકાશો નહીં. John 14:13 અને Adhiniyamo 3:6-16 જેમ કે તે પ્રિય વ્યક્તિ કદાચ પહેલા કરતા વધુ બળવાખોર છે, ઓળખો કે તે શેતાન છે. વિશ્વાસની પ્રાર્થનાના માધ્યમ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં સતત શેતાન સામે યુદ્ધ, તેને ઈસુના નામે બંદીવાનને મુક્ત કરવા આદેશ આપ્યો. જ્યારે દેખીતી રીતે કોઈ ફેરફાર ન જણાય ત્યારે નિરાશ થશો નહીં. હું સ્પષ્ટ કહું છું કારણ કે વ્યક્તિના હૃદય અને મગજમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તે આપણે જોઈ શકતા નથી. વિરોધ એ આધ્યાત્મિક યુદ્ધ ચાલી રહ્યું હોવાનો ચોક્કસ પુરાવો છે. Ephesians 6:12 અને વિશ્વાસીઓ તરીકે અમે વિજયની બાજુએ છીએ. પ્રેમ અને કૃપા બતાવો ભલે તમારી ટીકા અને અપમાન થાય. યોગ્ય સમયે ભગવાન તેમના માર્ગ હશે. તે ઈચ્છતો નથી કે કોઈનો નાશ થાય, પરંતુ તે ઈચ્છે છે કે બધા તેમના પાપોથી દૂર રહે. John 6:37 1 Timothy 2:4 અને 2 Peter 3:9 રોજ જો તમે બીમાર શરીરના ઉપચાર માટે પ્રાર્થના કરો છો તો તે જ વલણ અપનાવવું જોઈએ. વિશ્વાસમાં હિંમતવાન અને મજબૂત બનો. આસ્તિક તરીકે તમારી સત્તાનો ઉપયોગ કરો અને ભગવાનના વચનો અનુસાર ઉપચારનો દાવો કરો. Gitshastra 103:3 તે મારા બધા પાપોને માફ કરે છે અને મારા બધા રોગોને સાજા કરે છે. Matthew 8:17 તેણે પોતે આપણી માંદગી લીધી અને આપણી બીમારીઓ દૂર કરી. 1 Peter 2:24 તેના ઘાવથી આપણે સાજા થયા છીએ. Mark 16:17-18 તેઓ બીમાર લોકો પર તેમના હાથ મૂકશે જેઓ સાજા થશે. આ હકીકતના હકારાત્મક નિવેદનો છે. બીમાર લોકો સાજા થશે તે કદાચ અથવા જો નું નિવેદન નથી, પરંતુ સકારાત્મક સ્વસ્થ થઈ જશે. તેથી ચાલો આપણે આ સકારાત્મક નિવેદનો, આસ્તિક અને પોતાની વચ્ચેના લેખિત કરારના ઈશ્વરના શબ્દ પર વિશ્વાસ મૂકીએ અને આપણી પ્રાર્થનાના જવાબની અપેક્ષા રાખીએ. યોગ્ય સમયે આ વિશ્વાસ વાસ્તવિકતા તરીકે સાકાર થશે. ભગવાન નિષ્ફળ થઈ શકતા નથી. તમારો વિશ્વાસ કેવી રીતે વધારવો? Romans 10:17 કહે છે, વિશ્વાસ સંદેશ સાંભળવાથી આવે છે અને સંદેશ ખ્રિસ્તના શબ્દ દ્વારા સાંભળવામાં આવે છે. અમે જે લોકો જાણીએ છીએ તેમાં અમને વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે શું તેઓ વિશ્વાસપાત્ર અને સક્ષમ છે. અમે તેમના ચરિત્ર વિશેના અમારા જ્ઞાન અનુસાર અમારી શ્રદ્ધાને ઘડીએ છીએ. જો આપણે ભગવાનને આપણા પ્રત્યેના તેમના વલણ અને આપણા માટે તેમની ઈચ્છાને જાણતા ન હોઈએ તો આપણે કેવી રીતે વિશ્વાસ રાખી શકીએ? તેથી ચાલો આપણે તેમના શબ્દ વાંચીને અને ધ્યાન કરવામાં સમય પસાર કરીને તેમને વધુ સારી રીતે ઓળખીને આપણા માટે ભગવાનની ઈચ્છાને જાણીએ. 1 જ્હોન 5:14-15 કહે છે કે આ આપણને હિંમત અને વિશ્વાસ આપે છે જે આપણા પ્રેમાળ સ્વર્ગીય પિતા પાસેથી મેળવવાની અપેક્ષા રાખે છે, જેઓ તેમના બાળકો પર તેમના આશીર્વાદો રેડવાની ઝંખના કરે છે. વિશ્વાસ અને અપેક્ષા રાખો. ભગવાન સાદી શ્રદ્ધાનું સન્માન કરશે.